બહુ જ સુંદર વિષય છે, ગુરુ ભક્તિનો અધિકાર ક્યારે મળે. મહારાજ સંદેશો મોકલે છે, તેજબાઈને કે છે ગુરુ ભક્તિ કરો, બીજું બધું મૂકી દો, માત્ર ગુરુ ભક્તિ કરવામાં બધું જ પ્રાપ્ત થશે. ભગવાન પણ ગુરુ ભક્તિ માંથી જ મળશે. ગુરુ ગોવિંદો નો ખડે ને કિસકો લાગુ પાય, ભગવાને જ બતાવ્યું કે પહેલા ગુરુને પ્રથમ વંદન કરો. કારણ જેમણે ગુરુ ભક્તિ આપી છે, ગુરુ ભક્તિનો આદેશ ને સંદેશો આપ્યો છે, ગુરુ ભક્તિ કેમ કરવી. તો સુખસાગરના જે મહારાજ એમ કે છે કે તેજબાઈ ને કહેજો. તેજબાઈ એટલે કે આ બુદ્ધિ, બુદ્ધિ જે તેજ છે, અને એને જ કહ્યું કે ભાઈ બીજું બધું મૂકી દો, ગુરુ ભક્તિ કરો. જગતના વ્યવહાર ખૂબ કર્યા, ઘણી બધી મજૂરી વેઠ નોકરી બધા ધંધા બધું ખૂબ કર્યું, પણ હવે કરો તો ગુરુ ભક્તિ કરો. જીવન ઘણું બધું એળે ગયું છે, અને એટલે જ સુખસાગર ગુરુ મહારાજ સ્વયં આદેશ આપે છે કે બીજું બધું છોડી દો, આ માથાકૂટો, આ વ્યવહારે જે દુખી કરી નાખ્યા છે એમાંથી બહાર નીકળી અને માત્ર એક જ સાધન અને એક જ ભજન, તે એ જ ગુરુ ભક્તિ. તો પેલી બાજુ દાસ આદેશ અંગે પણ પ્રશ્ન કરેલ છે, ગુરુ વેણને ગુરુની ભક્તિ સમજાવી મને કહેજો. ગુરુ મહારાજને જ કહે છે કે આપના શ્રી મુખથી જ કહેજો. તો ગુરુ ભક્તિ કોને કહેવાય? અહીંયા જય મહારાજ પોતે જ સામે ચાલીને કહે છે ગુરુ ભક્તિ કરો, એક નિષ્ઠાથી. અને એના માટે તુલસીજીએ કહ્યું એક ભરોસો, એક બલ, એક આશ વિશ્વાસ, એક દ્રઢતાથી. મનને બીજે ક્યાંય ન જવા દેતા, જેમ ઘોડા ગાડીએ ગાડીએ જોડેલો ઘોડો એને ડાબલા બાંધેલા હોય, બીજે ક્યાંય નજર એની જાય નહીં, નજર એની સીધી જ હોય અને સીધો માર્ગ ઉપર ચાલ્યા જ કરે, બીજે ક્યાંય ના જાય. એમ આપણા મનને પણ ગુરુ ભક્તિના ડાબલા બાંધી દો એટલે બીજું કશું દેખાય જ નહીં, માત્ર એક જ તત્વ કે મારે બસ જે શ્રેષ્ઠ છે ગુરુ આત્મા, એની ભક્તિ મારે કરવાની છે, એની ઉપાસના કરવાની છે, એની પ્રાપ્તિ, એનું અનુસંધાન મારે કરવાનું છે. આત્માનુસંધાન, આત્માનું કથન અને આત્માનું ચિંતન એ જ સંત જીવનને શોભાવે છે. આત્માનું કથન, આત્માનું ચિંતન અને આત્માનુસંધાન એ જ સંત જીવનને દીપાવે છે, શોભાવે છે, ભક્ત જીવનને શોભાવે છે. એટલે ગુરુ ભક્તિનો અર્થ છે કે આત્મભક્તિ, આત્મ ઉપાસના. અને એને પણ કેવી રીતે? પ્રેમ કરીને, સતગુરુ સન્મુખ રહીને એ ભક્તિ કરવાની, પ્રેમથી કરવાની. જે કોઈ સેવા કરીએ આદરપૂર્વક પ્રેમપૂર્વક કરીએ, પ્રેમ કરીને, ભક્તિ સાથે પ્રેમ કરીએ, ગુરુ સેવા સાથે પ્રેમ કરીએ, ગુરુના આદેશ સાથે પ્રેમ કરીએ, એની આજ્ઞાને પ્રેમ કરીએ, કેટલું સરસ છે. નાના બાળકો કોઈ કાંકરા રંગબેરંગી પથ્થર શોધી લાવે, જો મારી પાસે કેટલો સરસ છે, કે જો તારા કરતા મારો ભાઈ, એટલે કે નહીં નહીં, જો મારે તો ત્રણ રંગનો છે, તારે એક રંગનો છે. તો એ જે ભાવ એક છે પ્રેમથી અને નિર્દોષ ભાવથી, બાળકો જેમ જો તારા કરતા મારું ચિત્ર બહુ મોટું છે, મારી છાપ બહુ સારી છે, હું કેટલા સરસ ખોખાવીણી લાવ્યો છું, મારી છાપો કેટલી સરસ છે, કેટલી બધી તારા કરતા વધારે છે. તો એમ જે બાળકના નિર્દોષ ભાવ અને પોતાને ગમતી પ્રેમથી સંગ્રહ લાવે, એને એને સાચવે, બીજાને અડવા ના દે, કોઈને લઈ ના જવા દેવાય, એમ બાળક જેમ એ નાની નાની બાબતમાં નિર્દોષતાથી વળગી રહે છે, બસ એવી રીતે પ્રેમ કરીને, નિર્દોષ પ્રેમથી પ્રેમ કરીને સતગુરુ સન્મુખ રહીને ગુરુ મહારાજના સાનિધ્યમાં. સદગુરુ સન્મુખ એટલે ઉપનિષદનો ભાવ છે, એમની સમીપમાં બેસીને, એમની પાસે રહીને. ઉપ એટલે બેસવું, નિષદ એટલે નજીકમાં, ઉપ એટલે નજીકમાં, નિષદ એટલે બેસવું. નજીકમાં બેસીને શીખવું એનું નામ છે ઉપનિષદ. અહીંયા અગાડી સદગુરુ સન્મુખ એ પણ એ શબ્દ ઉપનિષદનો પર્યાય છે. ગુરુ મહારાજની સમીપમાં બેસવું એનું નામ છે સદગુરુ સન્મુખ ઉપનિષદ. તો એમ ગુરુ મહારાજની સન્મુખ એમના સાનિધ્યમાં રહેવું. કોઈક વિદ્વાને તો અસ્તા અસ્તા કહ્યું છે, સન્મુખે અર્થ લાભા, સામે નજીક બેસીએ તો લાભ થાય જ, એટલે પછી પડાપડી ના કરશો, પાછા ધક્કાધક્કી ના કરીએ, અમારે નજીક બેસવાનું, આ તો મારી જગ્યા છે, હું રોજ આવું છું. પણ પ્રેમથી, માત્ર શરીરથી નજીક રહ્યા કરતા વિચારો અને મનથી નજીક રહેવું એ વધારે જરૂરી છે. સદગુરુ સન્મુખ શરીરથી બેઠા, એ પણ મનથી ક્યાં બહાર હઈએ, પણ ભલે શરીરથી ગમે એટલા દૂર બેઠા હઈએ, વિદેશમાં બેઠા હઈએ, પણ મનથી સન્મુખમાં બેસી જઈએ, નિકટમાં બેસી જઈએ, અને એ પણ પ્રેમ કરીને, સદભાવપૂર્વક, નિર્દોષ પ્રેમ. અને એને નિર્દોષ પ્રેમની સાથે કરવાનું આજ્ઞા કઈ આપી? ગુરુ ભક્તિ કરો. હવે આજ્ઞા છે ગુરુ મહારાજના શ્રી મુખની, ગુરુ ભક્તિ કરો. સદગુરુ સન્મુખ રહીને ગુરુ મહારાજના સાનિધ્યમાં ગુરુ ભક્તિ કરો તો તમને એ સાનિધ્ય ઘણું બધું આપશે. સવારમાં ધ્યાનમાં બેસીએ છીએ, કેટલી ઊંચામાં ઊંચી ભૂમિકા વાળું એ સ્થાન ને સાનિધ્ય છે, કે જ્યાં સમાધિષ્ઠ આવા અવતારી ચેતના બેઠેલી હોય એના સાનિધ્યમાં પ્રાતઃકાલની અંદર ધ્યાનમાં બેસવાનું 10-15 મિનિટ. એ ભૂમિકા જ એટલો સરસ આપણને આનંદ આપી જાય. આપણે મહેનત ન કરવી પડે, ગુરુ મહારાજના એ સમાધિના સાનિધ્યમાં આપણને પૃષ્ઠભૂમિકા બહુ સુંદર મળી જાય. એના એના સ્પંદનો આપણા મનને એકાગ્ર થવા માટે ઘણું બધું બળ આપતા હોય છે. પ્રાતઃકાલમાં મંગલા દર્શન થયા પછીથી જે 10-12 મિનિટ ધ્યાનમાં બેસીએ છીએ, એ તો એક સુંદર લાવો છે. અને આવું દિવ્ય સાનિધ્ય, અંતે સમાધિસ્થ અવસ્થાનું સાનિધ્ય, સદગુરુ સન્મુખ રહી, ગુરુ મહારાજના સન્મુખ રહીને એ ધ્યાન કરીએ તો એની અંદર આપણને ખૂબ જ પ્રગતિ, એની અંદર ગતિ મળે. અને એ ધ્યાનના સાનિધ્યમાં મન જલ્દી એકાગ્ર થાય. જે મન નથી સ્થિર થતું, એ મન સ્થિર થવા માટેનો એક સરસ મજાનો આ એક પ્રસંગ આપણને સાંપડે છે પ્રાતઃકાલની અંદર. તો એ જે સાનિધ્ય આપણને મળે છે સદગુરુ સન્મુખતા, અને એની અંદર સાધન કયું? ગુરુ ભક્તિ કરો, કે બાપજીની સામે બેસી, દેવા જ્યોત સમાધિની સામે, જે કોઈ ધ્યાનના સ્પંદનો અને એનો સંદેશો મળે સ્થિરતા એકાગ્રતામાં, એને ઝીલીએ ઝીલીએ ઝીલીએ. કહેજો તેજબાઈને જઈને, આટલું જ જઈને કહેજો કે એમાંથી કંઈક મેળવવાનું છે, પ્રાપ્ત કરવાનું છે. એટલે આ સંદેશો શ્રીમુખનો છે, ગુરુ મહારાજનો. જે ગુરુ ભક્તિના અધિકારી તેને સંસારની વાસના મારી, તેને ગુરુ ભેદ મળશે ભારી. કેટલી સરસ વાત કહી, બહુ ઊંચું ઊંચી વસ્તુ અવસ્થા આપી દીધી. એકમાત્ર ગુરુ મહારાજ નું સાનિધ્ય કેટલું બધું બળ આપે છે, કેટલી સરસ અવસ્થા આપે છે બતાવ્યું છે. જે ગુરુ ભક્તિના અધિકારી છે, ગુરુ ભક્તિ કરવા માટેની જેને યોગ્યતા મેળવી લીધી છે, જેની પાસે જેમ કહીએ કે ક્વોલિફિકેશન, કોઈ પણ જોબ જોઈતી હોય તેનું ક્વોલિફિકેશન જોઈએ, એમ ગુરુ ભક્તિ કરવી હોય તો ગુરુ ભક્તિ કરવા માટેનું ક્વોલિફિકેશન પણ જોઈએ. યાદ, આ ક્વોલિફિકેશન નહીં, ગુરુ મહારાજ જે આપી રહ્યા છે તે પહેલું ગુરુ ભક્તિની શરૂઆત કરી દો અને ગુરુ મહારાજની સન્મુખ સાનિધ્યમાં રહેતા શીખો, અને એ રીતે જે સાનિધ્યમાં રહે છે, આજ્ઞા ઝીલે છે, બોધનું પાલન કરે છે, એવા અધિકારીઓને, એ ગુરુ ભક્તિના અધિકારીને એને શું મળે છે? બહુ સહજ સાહજિકતા છે. અહીં બેઠા જ છીએ આપણે, દિવ્ય ચેતના આપણી આપણી ચારે બાજુએ અંદર બહાર વ્યાપ્ત છે. જેમ ઘડાને પાણીમાં ડુબાડીએ એટલે ઘડાની અંદર ને બહાર બધે જ પાણી પાણી, એમ આપણી મનોવૃત્તિ પણ ગુરુ ભક્તિમાં ડુબાડી દઈએ તો બહાર અને અંદર બસ ગુરુ ભક્તિ ગુરુ ભક્તિ, અને એને જે પાણીમાં ડૂબેલું પાત્ર હોય ઘડો, એને બહારની હવા લાગે ખરી? પાણીમાં જ્યાં સુધી ડૂબેલો હોય ત્યાં સુધી બહારની હવા એને કશું જ કરી શકે નહીં. તો કહે છે કે તેને સંસારની વાસના મારી, કેટલી સરસ વાત છે. સંસારની હવા એને અડે જ નહીં ને, ગુરુ ભક્તિમાં ડૂબકી મારી હોય તો અધિકારી એ છે, એ ગુરુ ભક્તિના અધિકારી, તેણે જેણે સંસારની વાસના મારી. સંસારી કોઈ પણ ઈચ્છા મનમાં ઉઠે નહીં કે મારે વિદેશ જવું છે, મારે પૈસા કમાવા છે, મારે બંગલો બાંધવો છે, મારે ગાડી લાવવી છે, મારે અમુક કામ કરવું છે, મારે આ કરી દેખાડવું છે. સ્થિરતા શાંતિ બધું જ મેળવી લીધા પછીથી બધા જ સુખ ભોગનો અનુભવ કરી લીધા પછીથી અમુક ઉંમરે શરીર અને મન ઇન્દ્રિયો બધું આપોઆપ શાંત થઈ જાય, સ્થિર થઈ જાય. જોઈ લીધું હવે ઘરની અંદર એમ થાય કે આ ફલાણું બનાવો ને, બહુ દિવસ થયા કોઈ દિવસ મિષ્ટાન તો થતા જ નથી, પણ રોજ રોજ એક મહિના સુધી મિષ્ટાન ખાખા કરો જે પછી ટાઢ ચડશે, કંટાળો આવશે કે ના ના હવે તો ખીચડી બનાવો, બહુ દાડા થયા. તો એ જેમ બહુ મિષ્ટાન ખાઈ લીધા એટલે એના તરફથી અભાવ થઈ ગયો, એમ સંસારના ભોગો ભોગવ્યા પછીથી એના પ્રત્યેનો અભાવ થઈ જવો, જોઈ લીધું. હવે ખમણ ઢોકરા બનાવ્યા હોય બે ચાર દાડા ખાખા કરીએ, હવે મમ્મી ના બનાવીશ, બહુ અમને જ ખાવા, એમ સંસારની વૃત્તિઓ તરફ અભાવ થઈ જાવ. જેને સંસારની વાસના મારી, એમાં શું છે? જોઈ લીધું, ભોગવવાનું તો ભોગવી લીધું, હવે એની અંદર ઉપરામતા, મનથી જેને કહેવાય ધરાપો, બસ બહુ થઈ. તો એ વાસના સંસારની ઈચ્છાઓ પ્રબળ ઈચ્છાઓને પણ શાંત થઈ જાય, ક્યારે? તે ગુરુ ભક્તિના અધિકારી, તેણે સંસારની વાસનામાં કોઈ ઈચ્છા જ ન થાય, બસ જે શેષ જીવન છે, જે કંઈ કર્તવ્ય કરવાનું છે, એ નિર્લેપ ભાવથી અકિંચનતાથી નિષ્કામતાથી કરીએ છીએ, સમય જે છે પૂરો કરીએ છીએ, અને અમે અમારું આત્મચિંતન કરી આત્માનંદ મેળવીએ છીએ, બસ. એને તેને ગુરુ ભેદ મળશે ભારી. ગુરુ મહારાજે જે કઈ તત્વ આપ્યું છે, ઉપદેશ આપ્યો છે, એ રહસ્ય, ગુરુ મહારાજ નું રહસ્ય એને સમજાશે. ગુરુ મહારાજ તો અનેક રહસ્ય આપે છે, ગુરુ મહારાજ સ્વયં રહસ્ય છે. એમનું સ્વરૂપ, એમનું મૂર્ત સ્વરૂપ પણ એટલું મોટું રહસ્ય છે કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિમ ધ્વંદ્વાતીતમ કંગ સદશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ તમ સદ્ગુરુમ નમામિ. કેવા સદગુરુ? બ્રહ્માનંદમ કેવલમ જ્ઞાન મૂર્તિ તત્વમસ્યાદિલક્ષમ, જેનું લક્ષ્ય માત્ર તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, તમ સદગુરુમ નમામિ. સદગુરુનું સ્વરૂપ પણ મૂર્ત પણ એ કેવું છે? અવર્ણનીય છે. અને જે આ રીતે એ પણ એક આશ્ચર્ય છે કે આવું સ્વરૂપ હોઈ શકતું હશે. પણ એમાંથી દેખાય, એના વ્યવહારમાંથી, એની દ્રષ્ટિમાંથી, એના શબ્દોમાંથી, એના અસ્તિત્વના સાનિધ્યમાંથી વર્તાય કે આ ગુરુનું મૂર્ત સ્વરૂપ આવું હોય, અનુભવાય, અનુભવે માણસ તો તેને ગુરુ ભેદ સમજે મળશે ભાઈ. એ છે ગુરુ મહારાજ નું રહસ્ય, તત્વમસ્યા આદિ વાક્ય દિલક્ષમ. આપણું લક્ષ્ય હોય નોકરી કરવાનું, પગાર મેળવવાનું, ધંધો કરવાનું, ખેતી કરવાનું, આવક મેળવવાનું, એ લક્ષ્ય. પણ ગુરુ મહારાજ નું લક્ષ્ય કયું? તત્વમસ્યા આદિ લક્ષ્યમ, બસ તે જ હું છું, એ જ મારું લક્ષ્ય છે, બીજું કોઈ લક્ષ્ય નહીં. તેને ગુરુ ભેદ મળશે. ભારેમાં ભારે ગુરુ મહારાજ નું જે રહસ્ય છે એને પ્રાપ્ત થશે. અને ગુરુ મહારાજ નું રહસ્ય એટલે આખો શ્લોક બ્રહ્માનંદમ, આખો ગુરુ મહારાજ નું રહસ્ય ભેદ, તેને ગુરુ ભેદ મળશે. કેટલું સરસ સ્વરૂપ આ એક શ્લોક ની અંદર જેને જેને મૂક્યું છે, ખુબ સરસ આપ્યું છે. ચાર પંક્તિ ની અંદર ગુરુ મહારાજ નું રહસ્ય, એના વિગ્રહનું, એમના ઉપદેશનું, એમના આચરણનું, એ જ ભેદ, એ જ રહસ્ય સદગુરુનું એને પ્રાપ્ત થશે. અને એટલા માટે કહ્યું સુખસાગરના જય મહારાજ કહેજો તેજબાઈને. જઈને આ તેજબાઈ કેવા હશે કે ગુરુ મહારાજ સ્વયં પોતાના શ્રીમુખથી સંદેશો કેવડાવે છે, અને બીજું કઈ માથાકૂટ ના કરશો, સંસારના બીજા વ્યવહારમાં બહુ ઊંડા ઉતર્યા વગર ગુરુ ભક્તિ કરો, બસ સતત અહોનિશ નિરંતર ગુરુ ભક્તિ કર્યા કરજો, પ્રેમથી સદભાવપૂર્વક. એમાં જે સાતત્ય એટલે એની સેવા, એનું સ્મરણ, એનું ચિંતન, જે કઈ બોધ સત્સંગ ઉપદેશ આપ્યો હોય એનું વારંવાર ચિંતન, એમના સ્વભાવનું, એમના ગુણોનું સતત ચિંતન વર્ણન કર્યા કરી મનમાં, તો એમ કરતા કરતા આખી વૃત્તિ ગુરુમય થઈ જાય. અને ગુરુમય તરબોળતા આવી ગયા પછીથી જેમ આમળું પોતાની તુરાશ છોડી દે ચાસણીમાં, કેરી નો ટુકડો પોતાની ખટાશ છોડી દે અને મધુર બની જાય, એમ ગુરુ ભક્તિમાં ડૂબાડ્યા તરબોળ થયા પછીથી આમળાના મુરબ્બાની માફક કે કેરીના મુરબ્બાની માફક માણસ પોતાના જીવનની ખટાશ, કડવાશ બધી જ દૂર દૂર જતી રહી, અંદર બહાર મધુરતા, અને મધુરતા માત્ર કઈ ગુરુ ભક્તિની, પ્રેમથી સ્વીકારેલી ગુરુ ભક્તિ. અને ગુરુ મહારાજે કેવડાવ્યું ગુરુ ભક્તિ કરો પ્રેમ કરીને, સદગુરુ સન્મુખ રહીને, ગુરુ મહારાજના સાનિધ્યમાં રહીને આ ભક્તિ કરજો, અવશ્ય ગુરુ મહારાજ તમને તમારું પોતાનું સ્વરૂપ બતાવશે. જય મહારાજ.